પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસારના કળશ 169-170 નો સાર.
આત્મજ્યોતિની શરૂઆત થી આદિ પણ નથી થઈ, અનેક જાતના વિભવ થાય છે તો પણ આત્મજ્યોતિ એવી ને એવી રહી છે. એવી આત્મજ્યોતિની શરૂઆત કરી તો કે આત્મજ્યોતિની કોઈ દુઃશરૂઆત થઈ જ નથી. આત્મજ્યોતિ સદાય શાશ્વતી છે. તો આવી આત્મજ્યોતિ ક્યાં સુધી રહેશે કે અનંત કાળ જાય તો નરકના આદિ નિર્બોધના અનંત દુઃખો એ પડે છે. તો આત્મજ્યોતિનો અંત આવવાનો નથી ને એની શરૂઆત પણ થઈ નથી. એવી આત્મજ્યોતિ કોઈ અપૂર્વ મહિમાવન છે, અચિંત ને અનુપમ છે. એ આત્મજ્યોતિ સી રીતે ઓળખાય છે એનું
આત્મજ્યોતિ
એવા વચનો, એવા મધુર વચનો, સત્ય વચનો, એ સત્ય વચનો નો વિષય નથી. એ આત્મજ્યોતિ છે એ વાણીમાં આવતી નથી. આત્મજ્યોતિ તો વાણીથી જુદી છે, આત્મજ્યોતિ શરીરથી જુદી છે, આત્મજ્યોતિ મનથી જુદી છે. આત્મજ્યોતિ મનાતી વચનાતી આદ્યાતી આત્મજ્યોતિ બિરાજે છે. એ વચનો પરથી લક્ષ છોડીને એને પાંચે ઇન્દ્રિય તરફ જતા ઉપયોગને પલટાવીને એને છોડીને અંતરમાં જાય તો જ એ આત્મજ્યોતિ મળે છે. નહીંતર આત્મજ્યોતિ મળી શકતી નથી. સત્ય વસ્તુ સ્વરૂપ સત્ય વાણીનો પણ વિષય નથી, એમાં એનો પ્રવેશ નથી, વાણીમાં એનો પ્રવેશ નથી. વાણીથી જુદી છે. વાણી તરફનું લક્ષ છોડે ત્યારે આત્મજ્યોતિ ઓળખાય છે, પ્રગટ થાય છે. માટે એવા સરસ વચનો નીકળે, ગુરુના દેવના એવા મધુર વચનો, એ દિવ્ય ધ્વનિ ભગવાનની છૂટે ત્યાં કે હજારો લાખો જેવોના પરિણતિ પલટાઈ જાય છે. એવી સત્ય જેના લોકાલોક પ્રગટ થયું એવા જ્ઞાનમાં ભગવાનની વાણી જે દિવ્ય ધ્વનિ આવી છે લોકાલોકનો પ્રકાશ કરીશ. એવી જે વાણી, એ વાણીનો વિષય નથી એમ કહેવાય, પણ એ વાણીથી આત્મા ઓળખાય છે. એ વસ્તુ સ્વરૂપ એનાથી જુદી છે, પણ એ પ્રબળ વાણી દેવની પણ નિમિત્ત બને છે. આત્મજ્યોતિ એનો વિષય નહીં હોવા છતાં પણ એને નિમિત્ત બને છે. બે વાત સમજવાની છે, એક વિષય નથી એટલે વાણીથી ક્યાં ઓળખાય છે એમ એક તરફનો લેવા યોગ્ય નથી. એ વાણી, વાણીનો ઉપકાર થાય છે. દેવની વાણી ને ગુરુની વાણી, દેવને ઓળખાવનાર ગુરુ છે. ગુરુ આ પંચમ કાળની અંદર ગુરુદેવે મહાઉપકાર કર્યો છે. ગુરુની વાણીથી આત્મા ઓળખાય છે. આત્મા ઓળખવું મુશ્કેલ છે. અનંત કાળથી આત્મજ્યોતિ ઓળખાણી નથી કે કોણ છે, એનું સ્વરૂપ શું છે. પેલા એને ઓળખે, શ્રવણ કરે, વિચાર કરે, એ બધું પેલા એને શરૂઆતમાં તો વાણીથી એને શ્રવણથી ઓળખાય. અનાદિકાળથી ફેલાવેલી આત્મજ્યોતિ એમ ઓળખાતી નથી. ભગવાનની વાણી કા ગુરુની વાણી પ્રત્યક્ષ મળે તો એ આત્મજ્યોતિ ઓળખાય, નહીતર એ આત્મજ્યોતિ ઓળખાતી નથી. એવો ઉપાદાન નિમિત્તનું સંબંધ છે. માટે એ આત્મજ્યોતિ ઓળખવા માટે ગુરુની વાણી પ્રબળ નિમિત્ત બને છે. એનો વિષય નહીં હોવા છતાં પણ એ આત્મજ્યોતિ નો વિષય નથી. આત્મજ્યોતિ એનાથી દૂર વર્તે છે તો પણ આત્મજ્યોતિ ઓળખવામાં ગુરુની વાણી પરમ ઉપકાર બને, ઉપકારી થાય છે. એનું મહાનિમિત છે આત્મજ્યોતિ ઓળખવાનું. ગુરુ કે વારંવાર કે તારી આત્મજ્યોતિ જુદી છે, આ શરીર જુદું, વાણી જુદી, મન બધું મનાથી દેહાથી અને વચનાથી તારી આત્મજ્યોતિ બિરાજે છે. એને તું ઓળખ અને તારા દ્રવ્ય ગુણ પર્યાય અને આ પરદ્રવ્યના પરદ્રવ્યના ગુણ પર્યાય તારાથી જુદા છે, તું એને ઓળખ. એમ ગુરુની વાણીમાં વારંવાર આવે તો નાયક છે. ગુરુની વાણી દ્વારા જે આત્મા ઓળખાય ને ભેદ જ્ઞાન થાય, એ ગુરુની વાણી પ્રબળ નિમિત્ત બને છે. ઉપાદાન પોતાનું પણ હોવા છતાં નિમિત્ત પણ હોય છે, પણ બાર ને બાર રોકાયા કરે એમાં બાર ઉપયોગ હોય. વાણી તરફ ઉપયોગ રહ્યા કરે તો અંદરમાં જેમ ન ઠરે તો એ આત્મજ્યોતિ તો પ્રગટ થતી નથી. મુક્તા નહી પક્ષપાતમ સ્વરૂપ ગુપ્તા અને સંતુ નિત્ય. એક મુક્તાનય પક્ષપાત, બધા નય પક્ષપાત ને છોડીને યે મુક્તાનય પક્ષ, સ્વરૂપ ગુપ્તાને સ્વરૂપમાં ગુપ્ત થઈને અંદર વાસ કરે છે, અને વિકલ્પ જાળ ચિત્ત શાંત ચિત્ત, વિકલ્પ જાળ થી શાંત ચિત્ત થાય છે, તે સાક્ષાત્તમ પ્રપંચ યોગ, તે સાક્ષાત્તમ પ્રપંચ યોગ. એમાં એમાં રોકાઈ રહે તો પણ આત્મજ્યોતિ પ્રગટ થતી નથી, પણ ગુરુ ની વાણી વિના પણ પ્રગટ થતી નથી. ઉપાદાન પોતાનો અને ગુરુ ની વાણી નિમિત્ત બને છે. માટે કોઈ એમ કે ઈ તો નિમિત્ત છે, ઉપાદાન થી થવાનું છે, એમ થતું નથી. ઉપાદાન નિમિત્ત નો સંબંધ છે, તેમ ગુરુ કરી દેતા પણ નથી, અને ગુરુ ની વાણી નું નિમિત્ત હોય છે. ગુરુ હોય છે અને ગુરુ કરી દેતા નથી. ગુરુ વિના થતું નથી અનાદિકાળથી, દેવ વિના ગુરુ વિના થતું નથી, અને એ કરી પણ દેતા નથી. બે વાત છે, બે નો મેળ કરવાનો છે. નિમિત્ત પ્રબળ છે, ઉપાદાન પોતાનો તૈયાર થાય તો ગુરુ નું નિમિત્ત બની જ આવે છે, અને ગુરુ નો નિમિત્ત વગર થતું નથી. બધું જે અંદર માં જે અગાધ ભરેલું છે, જે સાનુભૂતિ માં જે જણાય છે, એ બધું બહાર નથી આવતું, પણ એનું યથાર્થ વાણી, એનું સ્વરૂપ જે જેટલું વાણીમાં આવે એટલું પૂરેપૂરું વાણીમાં આવી શકે છે. એ જેટલું સત્યપણે જેવું છે તેવું એ બધી રીતે વાણીમાં આવે છે, પણ એક અનુભૂતિની વાત જુદી રહી જાય છે. જેટલું છે એટલું આવે છે, જેટલું વાણીમાં આવવા યોગ્ય છે એટલું બધું આવે છે. ભગવાનની વાણીમાં પૂરું આવે, ગુરુની વાણીમાં પૂરું આવે છે. ગુરુનું પ્રત્યક્ષ જ્ઞાન ત્યાં પણ, આશ્રુ જ્ઞાન પરોક્ષમાં પણ એ બધું એને આવે છે. આવે છે અપેક્ષાએ આવે છે, પણ ભગવાનમાં તો એની શી વાત, પણ ગુરુની વાણીમાં પ્રયોજન ભૂત બધું આવે છે. પ્રયોજન જેટલું છે એટલું બધું, જેટલું આવવા યોગ્ય છે એટલું બધું આવે છે. શુદ્ધ જ્ઞાનની જેટલી પરાકાષ્ઠા હોય તે એટલું બધું આવે છે. એના વડે તે પામીને શું દ્રષ્ટિ વાળો થાય, ગુરુના વચન ની વાણી વડે, ગુરુના વચનો થી, ગુરુના ઉપદેશ થી તે શુદ્ધ દ્રષ્ટિ વાળો થાય, સમ્યક દર્શન પ્રગટ થાય. શુદ્ધ દ્રષ્ટિ જે અનાદિની, અશુદ્ધ દ્રષ્ટિ, અશુદ્ધતામાં હું અશુદ્ધ થઈ ગયો, હું મારી ક્રિયાઓ બધી અશુદ્ધ છે, મારામાં શુદ્ધતા નથી, અને શુદ્ધ આત્માને ઓળખતો નથી, એ શુદ્ધ આત્માને ઓળખવા માંડે છે, અને પોતાના સ્વરૂપમાં લીન થાય, અને દ્રષ્ટિ જ્ઞાયક જ્ઞાયક ઉપર દ્રષ્ટિનો દોર બંધાઈ જાય છે. શુદ્ધ આત્મા એવો સુદ્રષ્ટિવંત સમ્યક દ્રષ્ટિ થાય છે, અને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, વેદનાની ધારા પ્રગટ થાય છે, મુક્તિનો માર્ગ શરૂ થાય છે. એ બધું ગુરુના પ્રસાદથી થાય છે, અને મુક્તિ સુંદરને પર્યાય ને પ્રગટ થાય છે. ક્રમે ક્રમે સાધના વધતા વધતા એની મુક્તિને પર્યાયોને પ્રગટ કરે, પૂર્ણ પર્યાય સમ્યક દર્શન થાય. પછી સાધના વધતા વધતા પંચમ ગુણસન છઠ્ઠું સાતમું આવીને ક્રમ શ્રેણી માંડીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. એ બધું ગુરુનું નિમિત્ત અને એના ઉપાદાનથી શરૂ થાય છે, એ પૂર્ણતા છે.
જેને સહસ્તેથી રાગરૂપી અંધકારનો નાશ કર્યો, જે મુનિવરોના મનમાં વસે, જે શુદ્ધ, જેને વિષય સુખમાં, જે વિષય સુખમાં રસ જીવોને સલાહ દીધો, જેને જે પરમ સુખનો અનુભવ છે, જેને નિદ્રાનો નાશ કર્યો, તે આ શુદ્ધ આત્મા થયો.
તેણે સહજ તેજથી રાગરૂપી અંધકારનો નાશ કર્યો,
એને સહજ તેજથી રાગરૂપી અંધકારનો નાશ, જેણે આત્મામાં પોતાનું સહજ તેજ છે, શુદ્ધાત્મા. શુદ્ધાત્મા કેવો છે? સહજ તેજ વાળો છે, એનામાં જ્ઞાન જ્યોતિ છે, પોતાનું તેજ છે, રાગનો અંધકાર એમાં નથી. એના તેજથી એની વસ્તુ સ્વભાવમાં જ નથી, અને મુનિવરોએ તો એને પ્રગટ કર્યું છે. એના સહજ તેજથી રાગ રૂપી અંધકાર નો નાશ કર્યો. રાગ નો અંધકાર નથી અને રાગ ના અંધકાર નો મુનિવરો એ નાશ કરી દીધો છે. રાગ નો નાશ કર્યો છે એમ આવે છે ને,
રાગ રૂપી અંધકાર
નાશ કર્યો છે. એટલે નાશ કર્યો કોણ કરે, જેને પુરુષાર્થ નાશ કર્યો છે. અને વસ્તુ સ્વભાવમાં પણ નથી, એવું જેનું સહજ તેજ છે એના તેજ આગળ બધા રાગ ના અંધકારો, વિકલ્પ ના અંધકારો, બધા એક અંધકારો ચાલ્યા જાય છે એના તેજ આગળ. અને એ તેજ પ્રગટ થાય એટલે તો વળી વયા જ જાય છે. પણ શુદ્ધાત્મા જે સ્વરૂપ છે એમાં એ તેજમાં અંદર એ અંધકાર પ્રવેશ કરી શકતો નથી, પ્રકાશ આગળ અંધકાર રહી શકતો નથી. એ ચૈતન્ય નો પ્રકાશ છે, એની આગળ રાગ નો અંધકાર ઉભો રહી શકતો. એવો જે સહજ તેજ વાળો આ શુદ્ધાત્મા છે. મુનિવરો ના મનમાં વસે છે. શુદ્ધાત્મા ક્યાં વસે છે? શુદ્ધાત્મા તો અનાદિનો છે પણ ખરી રીતે વસે છે ક્યાં? મુનિવરો ના મનમાં વસે છે. મુનિવરો ની પરિણતિમાં વસે છે, મુનિવરો ની સ્વાનુભૂતિ માં વસે છે. એવો આ શુદ્ધાત્મા સહજ તેજ ક્યાં વસી રહ્યું છે? શુદ્ધાત્મા નું એ શુદ્ધાત્મા નું સહજ તેજ ક્યાં પ્રગટી રહ્યું છે? મુનિવરો ના મનમાં પ્રગટી રહ્યું છે કે જે મુનિવરો એ રાગ રૂપી અંધકાર નો નાશ કર્યો છે અને સહજ તેજ અંદર પ્રગટાવી દીધું છે. શુદ્ધાત્મા નું તેજ મુનિવરો ના હૃદયમાં વસે છે. મુનિવરો ના મન એટલે જળ મનમાં નહીં, એના અંતઃકરણમાં, ચૈતન રૂપી અંતર તત્વમાં, અંદરમાં, એના અંતર આત્મામાં વસી રહ્યું છે. શુદ્ધાત્મા મુનિવરો ના મનમાં વસી રહ્યું છે. ક્યાં એનો વસવાટ છે? શુદ્ધાત્મા, શુદ્ધાત્મા સ્વરૂપે તો બધા છે અનાદિના, એ વસે છે કોના હૃદયમાં? મુનિવરો ના મનમાં વસે છે શુદ્ધાત્મા. એવો શુદ્ધાત્મા છે સમ્યક દ્રષ્ટિના મનમાં વસે છે એમને બધા મુનિવરો ના, કારણ કે મુનિવરો ને એની સ્વાનુભૂતિ ક્ષણે ક્ષણે થાય છે. માટે મુનિવરો ના મન શુદ્ધ પર્યાયો વારંવાર, શુદ્ધ ઉપયોગ વારંવાર મુનિવરો ને થાય છે. માટે મુનિવરો ના મનમાં એનો ઉપયોગ બહાર જાજી વાર મુનિવરો નો ટકી શકતો નથી. બહાર ગયા ભેગો અંતરમાં વારંવાર શુદ્ધ ઉપયોગ આવે છે. માટે મુનિવરો ના મનમાં વસે છે. મુનિવરો ના અંદર હૃદય કમળમાં એ વારંવાર એને સદાય વસે છે અને વારંવાર એની સ્વાનુભૂતિમાં એને શુદ્ધાત્મા એને વસી ગયો છે. એ શુદ્ધ 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 તો છે પણ ડ્રાઈવ થી તો શુદ્ધ પર્યાયમાં શુદ્ધ બધી રીતે શુદ્ધ મુનિવરો ના મનમાં વસે છે. અને મુનિવરો ને બહાર જાય તોય પણ એ શુદ્ધાત્માની ધારા એ રક્ષા કરે છે ઉગ્ર પણ. અંતરમાં જાય તો શુદ્ધાત્મા, જેના દ્રષ્ટિના શુદ્ધાત્મા, જેના જ્ઞાનમાં શુદ્ધાત્મા અને જેની લીનતામાં શુદ્ધાત્મા, લીનતા મુનિવરો ની ઉગ્ર પણે વધુ છે. એની લીનતામાં પણ એ શુદ્ધાત્મા વધુ છે. જે શુદ્ધ શુદ્ધ છે અતિશય શુદ્ધ પણ એ મુનિવરો ના મન રૂપે હૃદય કમળમાં વધુ છે. શુદ્ધ 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 તેને શુદ્ધાત્મા છે. એના ગુણ શુદ્ધ, ભય શુદ્ધ પણ પર્યાય પણ પ્રગટ રૂપે શુદ્ધ રૂપે એની મુનિવરોની ચૈતન્ય પર્યાય નિર્બળ નિર્મળતર એકદમ શક્તિ રહી છે. અને શુદ્ધ શુદ્ધ એવો શુદ્ધાત્મા મુનિવરો ના મનમાં આવે છે.
સર્વદા દુર્લભ
જેનો વિષય સુખમાં રક્ત છે જે જીવો એને આ સર્વદાને માટે આત્મા દુર્લભ છે. શુદ્ધાત્મા જે શુદ્ધાત્મા છે જેમાં અશુદ્ધતા વસતી નથી એવો જે શુદ્ધાત્મા, જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જે રત છે એનો ઉપયોગ જ્યાં ત્યાં ભમી રહ્યો છે વિષય સુખોની અંદર એને આ શુદ્ધાત્મા દુર્લભ છે. દુર્લભ છે એમ લખ્યું છે એને આ શુદ્ધાત્મા. એક જ્ઞાનમાં બે તલવાર સમાઈ શકતી નથી. જેની જે રક્ત છે જે બહારમાં લીન છે, પાંચ ઇન્દ્રિયોમાં લીન છે, એની લીનતા આત્મામાં આવી શકતી નથી. જેને રક્ત જે શુદ્ધાત્મામાં રક્ત છે તે વિષય સુખોમાં રક્ત નથી. અને જે વિષય સુખોમાં રક્ત છે એને શુદ્ધાત્મા દુર્લભ થઈ ગયો. એને જેને વિષય સુખોનો રસ ઉતરી જાય છે અંતરમાંથી એને શુદ્ધાત્મા નજીક આવે છે, ગમી પાવે છે. એમાં મુનિવરોને તો શિવાજ, એમ તો એને તો દ્રવ્ય દ્રષ્ટિ તો ભેદનાની દ્રવ્ય દ્રષ્ટિ તો પ્રગટ થઈ છે, પણ ચારિત્ર પણ એક પ્રગટ થઈ છે. એને તો પીઠ દઈ દીધી છે સંસ્થાને. સમ્યક દ્રષ્ટિએ હોય તો એને પીઠ દીધી છે, એને દિશા ફેરવી નાખી છે. એને તો આને મુનિ વડે તો અંતરથી ને ભાઈથી બધી રીતે પીઠ દઈ દીધી સંસ્થાને, તિરાંડે દીધી છે. એને તો શુદ્ધાત્મા એકદમ સુલભ થઈ ગયો છે, એની હથેળીમાં શુદ્ધાત્મા વસી ગયો છે. તો ક્ષણે ક્ષણે હાજર છે એની પાસે શુદ્ધાત્મા, એની હથેળીમાં વસી ગયો છે, એને સમીપ છે. કારણ એનો ઉપયોગ બહાર ક્યાંય ટકતો નથી, એનો ઉપયોગ અંતરમાં જ આવે. બહાર કોઈ ટકવાનું એને સાધન નથી, એ અંદરમાં જ શુદ્ધ ઉપયોગ આત્મામાં આવીને ટકી જાય છે. એને ક્યાંય રસ્ત નથી થતા. મુનિવરો સંસારને પીઠ દીધી છે, પાંચ ઇન્દ્રિયના વિષયોને પીઠ દીધી છે, અને અમુક શુભ ભાવો છે એનાથી પણ તે ઉદાસીન છે. શુભ ભાવોમાં પણ એવા એકત્વ બુદ્ધિ લીન થતા નથી, શ્રુતનું ચિંતન કરે છે, દેવગુરુ શાસ્ત્રનું મન કરે છે, અને તો પણ એને ઉદાસીન ભાવે રહે છે. એનો શુદ્ધ ઉપયોગ એનો ઉપયોગ વારંવાર શુદ્ધાત્માને સમીપ જાય છે. અને જે હથેળી નથી એની આગળ જ છે શુદ્ધાત્મા, એનાથી દૂર વસ્તુ નથી. શુદ્ધાત્મા કોને નજીક આવે છે? જેને સંસારને પીઠ દીધી છે એને સમીપ આવે છે શુદ્ધાત્મા, બીજાને સમીપ આવી શકતો નથી. એની દિશા આખી ફેરવી નથી, મોઢું આખું કરે. દ્રવ્ય દ્રષ્ટિ જેને પ્રગટ થઈ ભેદજ્ઞાની ધારા એની દિશા ફરી ગઈ છે, પણ મુનિવરોની દિશા તો બધી રીતે ફરી ગઈ છે. સાધનાની ઉગ્રતા થઈ ગઈ છે અને વારંવાર સ્વરૂપ તરફ આવે છે. શુદ્ધાત્મા સમીપ થઈ ગયો છે એકદમ. એ કહે છે ને, એમને તો આ હથેળી નથી, મુનિવરોને શુદ્ધાત્માની હથેળી નથી, એની આગળ છે.
પરમ
સુખ નો સમુદ્ર છે. સુખ બધું ભર્યું હોય સમૂહ આખો સુખનો સમુદ્ર ભરે છે શુદ્ધાત્મા. પણ આ જે બહારમાં રથ છે વિષય સુખોમાં એને તો દુર્લભ છે, અને આત્મા સુખનો સમુદ્ર મુનિવરોને દુર્લભ છે. સુખનો સમુદ્ર મુનિવરો સુખના સમુદ્રમાં આનંદ કરી રહ્યા. સુખ સમુદ્ર સુખ રૂપે જ છે, સુખ શક્તિમાં સુખ સમુદ્ર છે. અને પ્રગટ પર્યાયમાં પણ મુનિવરોને સુખનો સમુદ્ર ઉછળી રહ્યો છે, કારણ કે વારંવાર અંતરમાં જાય છે સુખનો સમુદ્ર. આકુરતા તો ક્યાંય દૂર ભાગી ગઈ છે, એકલો સુખનો સમુદ્ર એને ઉછળી ગયો છે. બહારથી લાગે કે મુનિવરો ક્યાં વસે છે, જંગલમાં વસે છે, સિંહ વાઘ ત્રાળ નાખતા હોય, ઠંડી ગરમી બહારના ઉપસર્ગો સહન કરતા હોય બહારથી. એના ઉપયોગમાં એની અસર આવતી નથી, એનો ઉપયોગ વારંવાર સુખ સમુદ્રમાં. સુખ સમુદ્ર આત્મા એમાંથી સુખનો સમુદ્રને ઉપડી રહ્યો છે. બહારની અસર એના ઉપયોગમાં થતી નથી, અલ્પ થાય નથી, એની અંતરમાં ચલાવ્યો એવો સુખનો સમુદ્ર મુનિવરોને પ્રગટ છે. વસ્તુ સ્વભાવે સુખ સમુદ્ર છે, પ્રગટમાં પણ સુખ સમુદ્ર એને ઉછળે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે શુદ્ધાત્મા, કેવો છે જેમાં શુદ્ધ જ્ઞાન પ્રગટ છે. જે જ્ઞાન બહાર જનારું જ્ઞાન, જે સૂક્ષ્મ જ્ઞાન બહાર ટકનારું જ્ઞાન છે, એમાં રાગ મિશ્રિત જ્ઞાન છે. અને ભેદ જ્ઞાન કરીને જે સ્વરૂપ સન્મુખ જ્ઞાન આવે છે, જે જ્ઞાન આત્માને આશ્રય છે, જે જ્ઞાન આત્માના આશ્રયમાં પ્રગટ થાય છે, તે જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાનનો ઉદ્ધાર છે આત્મા જ્ઞાનથી ભરેલો છે. એમાં દ્રષ્ટિ દેનારો, એમાં રહેનારો એને શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે.
અને એણે નિદ્રાનો નાશ કર્યો.
મુનિવરોને નિદ્રા પણ નથી, નિદ્રા શુદ્ધાત્મામાં નથી, અને મુનિવરોએ નિદ્રાનો પણ નાશ કર્યો. નિદ્રા તો અલ્પ અંતર્મુક્ત માં આવે ને આવે છે. અંતર્મુક્ત માં નિંદ્રા આવે ને જાગી જાય છે. અંતર્મુક્ત અંતર્મુક્ત જાગી જાય શુદ્ધાત્મા એવી થાય છે. એવી જાતનો પ્રમાદ નથી એને આવતો કે નિંદ્રા જાજી વાર આવી જાય એવી નિંદ્રા જ નથી આવતી. માત્ર જોલું જ આવે, જોલું આવે ને જાગી જાય એવી અલ્પ નિંદ્રા નો જેને નાશ કર્યો છે. એકલા સદાય જાગૃત જ રહે, જાગૃત સ્વરૂપ આત્મા ને પર્યાય માં પણ જાગૃત થાય છે. વેદના ની ધારા સહજ ચાલે તે નિદ્રા ને જાગતા બધી વાર ચાલતી હોય છે. પણ આપણે જાગી જાય છે જાગૃત ની નિદ્રા ની અવસ્થા પણ જાગી વાર નથી. નિદ્રા ની અવસ્થા એક અંતર જાગૃત થઈ જાય એવી મનીવરોની દશા નિંદ્રાનો નાશ કરે છે. સર્વક્ષમ નામના ભેદ પડે છે. એ ગ્રહણ તો એક અખંડ નાયક છે. એ નાયકને ગ્રહણ કર્યો છે એ શુદ્ધ નામ સ્વરૂપ આત્મા. એને ગ્રહણ કર્યો અને પછી નિંદ્રાનો પણ નાશ કર્યો છે, જાગૃત કર્યો. આત્મા પોતે જાગૃત જ છે અને એમાં જાગૃતની અવસ્થા સહજ કરી છે મનીવરો. નિંદ્રાનો નાશ કર્યો છે. નિંદ્રાનો નાશ થયો એટલે ઊંચી દશાએ જાય છે તે નિંદ્રાનો નાશ થયો સહજ પણ આ ખોટી રીતે બધા અત્યારે ખાડા ગાળે ત્યાં કરે છે એમ જાતના ધ્યાન કરે એને આપણે સહજ વસ્તુ છે નિંદ્રાનો નાશ કર્યો.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.